તારીખ 26/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બુલ નંબર 387 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 302
આત્મા ઉત્કૃષ્ટ અજાય છે. આનંદ સરોવર છે જેના સ્વભાવનો અનંત નથી, સીમા નથી. અજાય પદાર્થ ક્ષેત્ર સદય પ્રમાણ હોવા છતાં એટલા ક્ષેત્રમાં જેવી શક્તિઓ ભરી છે એ કોઈ અજરની શક્તિઓ ભરેલી છે. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટ તપશ્ચર્યા, ઉત્કૃષ્ટ વૃદ્ધિ, ઉત્કૃષ્ટ સિદ્ધિ બૌદ્ધિ જેમાં સમાય છે એવા એક અવિષમ ઉપયોગ ને નમસ્કાર હોય. બુદ્ધિ જેમ આવી જાય છે એક અવિષમ ઉપયોગમાં, એ ઉપયોગ પણ આપણા આત્માનો અવલંબન જ લેનારો છે. જે ઉપયોગે અજાય ઘરે આત્માનો અવલંબન લીધો એને એકા નમસ્કાર કર્યા છે. દાસાનો દાસ કે છે ને, તો દાસ છે, ઉપયોગ તો દાસ છે જેનું અવલંબન લઈએ છે એના એના પ્રમાણમાં કર્યો છે. એ તો શૈલી એવી સરસ છે. વિષમ ભાવના નિમિત્તો બળવાન પણ એ પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ યોગે વર્ત્યા છે, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે, તે સર્વને વારંવાર નમસ્કાર. એના તો ઉપયોગ ધારી ધર્માત્માને નમસ્કાર કર્યા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વૃદ્ધિ, આ લોકોને ચમત્કારમાં આકર્ષણ થાય છે. ભારે ચમત્કાર, બહુ મોટો ચમત્કાર આ લબ્ધિ થી જુએ છે ને માણસ. કે સર્વોત્કૃષ્ટ લબ્ધિ વિચારતા એમાંથી ગયો. અજાયબ ઘર કહ્યું ને, અજાયબ ઘર એટલે ચમત્કારિક ઘર છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે, સહેજે જેની અંદર સમાવેશ પામેલો છે આ બધું, એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. આટલું વાંચેલું એ જ ધ્યાન, આ ધ્યાન છે, બીજું કોઈ ધ્યાન નથી. શુદ્ધ ઉપયોગ એટલે શું? અવિષમ ઉપયોગ એટલે કે જેમાં રાગ દ્વેષની વિષમતા નથી થતી. એવું જે માતા દ્રષ્ટા ભાવે, નાયક ભાવે જે શુદ્ધ ઉપયોગ થયો તેને નમસ્કાર. કેમ કરતા એ શુદ્ધ ઉપયોગ થયો? શુદ્ધ આત્મ સ્વરૂપ જે અજાયબ ઘર છે એની અજાયબીમાં ડૂબી ગયો, એની અજાયબીમાં ડૂબી ગયો, લીન થઈ ગયો, ડૂબી ગયો, ત્યારે તે ઉપયોગ શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે આત્મ સ્વરૂપના મહિમાનો સાક્ષાત ભાવ, એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. વિકલ્પથી રાગથી મહિમા થાય એ મહિમાને તો હજી કૃત્રિમ મહિમામાં ગણવામાં આવે છે. આત્માનો મહિમાનો વિકલ્પ આવે, રાગ ઉપજે, તદનુસાર જે કાંઈ ભાષા પ્રયોગ થાય, વચન પ્રયોગ થાય, એ બધું શુદ્ધોપયોગ પાસે કાંઈ નથી, એની કોઈ ગણતરી નથી. આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે કે જેની સન્મુખના પરિણામમાં સર્વોત્કૃષ્ટ લબ્ધિ રહેલી છે. વસ્તુમાં કેટલી લબ્ધિ છે એનો કોઈ હિસાબ કિતાબ થઈ શકે એવું નથી. ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, તેમાં અનંત ગુણ રૂપ અલૌકિક અજાયબીઓ ભરે છે. લૌકિક ચમત્કારોને અજાયબીઓ જે જોવામાં આવે છે એ તો બધી લૌકિકની ગણતરીમાં, અલૌકિકની કોઈ ચીજની સરખામણી થાય એવું નથી. આ લોકો એવું મકાન હોય, તાજમાં હોય તો તે અજાયબી છે. પેરિસમાં પેલો રિફિલ ટાવર છે 900 ફૂટ મોટો તો તે અજાયબી છે. એટલે એના જેવું બીજું નથી. ટૂંકામાં કોઈ નો વિરો તો એક અજાયબી છે, કેમ કે બીજો કોઈ નો વિરો એવો નથી. એને નિર્મૂલ્ય કરી નાખે છે. જગતમાં જેનું મૂલ્ય છે એને નિર્મૂલ્ય ગણવામાં આવે છે. મૂલ્ય વિનાની ચીજ એની પાસે છે. સરખામણી નથી કરતા કે આના કરતા આ વધારે,
એમ નહીં.
મૂલ્યવાન તો એક આત્મા જ છે, એની પાસે કોઈ જગતના પદાર્થનું મૂલ્ય નથી. એવી તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરેલી છે. લૌકિકમાં જોવા ન મળે એવી અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધું અજાયબ ઘરમાં છે. દુનિયામાં જોવા જાય છે ને, અમેરિકા જોવા જાય છે, દેશાતન પર્યાવરણ કરીને બધું જોવા જાય છે, કૃષ્ણ જોવા જેવું બધું આ અજાયબ ઘરમાં છે. બહુ મ્યુઝિયમ છે, બધી વસ્તુઓ. કેટલા કેટલો ટાઈમ લાગે છે એક ચીજને જોવાને? એક મિનિટ લાગે તો આટલા દિવસ એમ તમને ગણતરી છે. એની કિંમત કાઢી નાખે છે. એમાં કાંઈ છે એ કાંઈ જોવા જેવું નથી. એમ શું કહેશે? એનું કુતૂહલ છોડ એમ કહેવાય. જગતના પદાર્થોને જોવાનું કુતૂહલ છોડ, અને જે કંઈ જોવા જેવું છે એ બધું તારા આત્મામાં છે. બધું જોવા જેવું તારા આત્મામાં છે. જ્યારે કેવળ શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે તો આખું જગત જગત જાણે એને સમર્પણ પોતાનું સ્વરૂપ કરતું હોય. જગતના સર્વ પદાર્થો પોતાનું સમર્પણ કેવળ જ્ઞાનને કરી દે છે, પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. બધાનું પ્રતિબિંબ આવે છે ને, એટલે એવો અલંકાર લેવો છે કે કેવળ જ્ઞાનની મહિમા એટલી છે કે જગતના સર્વ પદાર્થોને એમ થયું કે અમારું સર્વસ્વ તમને સમર્પણ કરી દઈએ. એવું જોવા જેવું જો કંઈ હોય તો તે બધું આત્મામાં છે. આત્માથી બહાર કઈ જોવા જેવું નથી. જોવા જેવું બધું, અને આશ્ચર્યકારી એવું બધું જે જોવા જેવું છે અને જે આશ્ચર્યકારી છે. એક જગતમાં પરિભ્રમણ કરતો પ્રાણી જેના અવલંબને અંતર્મુખમાં શુદ્ધ પદ ધારણ કરે એની અજાયબીને, એનું આશ્ચર્ય અને એની એનો ચમત્કાર કેટલો, વસ્તુનો ચમત્કાર કેટલો. કારણ શુદ્ધ પર્યાય વર્ણન કરતા ગુરુદેવ શ્રી પ્રવચનમાં એકવાર એમ કહ્યું કે કેવળ જ્ઞાનાથી જે પર્યાયો ઉત્પન્ન થાય છે એ પર્યાય તો ફક્ત જે ત્રિકાલેશ કારણ પરમાત્મા છે એના એક વર્તમાનને સન્મુખ થતા એના એમાં કેવળ જ્ઞાન આઈટમ છે. એ વર્તમાન તો પદાર્થને ત્રિકાલ કારણ પરમાત્માની માત્ર ઉપલી સપાટી છે. ઉપલી સપાટીને સન્મુખ થયો એને એની સ્પર્શના થઈ એમ કહેવાય છે. તો જેના જેની આટલી સ્પર્શના કે સન્મુખ થાય, વર્તમાન સન્મુખ થાય, ત્રિકાળીના વર્તમાન સન્મુખ થાય, ત્યાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. વસ્તુની અંદર શું શું ભર્યું છે, કેટલું ભર્યું છે, મૂકવું અંદાજે એમ કે છે. જેને સન્મુખ થનારને કેવું જ્ઞાન થઈ જાય, જે અવસ્થા એની સન્મુખ થાય એમાં કેવું જ્ઞાન ફાટે, શુદ્ધ જ્ઞાનમાંથી સિદ્ધું.
બરોબર.
વસ્તુનું સામર્થ્ય કેટલું આવે છે? સીતાજીના સ્વયંવરનો વિષય આવે છે. જનક રાજાએ કહ્યું વિજય આ ધનુષનો ઉપાડ છે એને હું મારી કન્યા છે એની સાથે લગ્ન કરી દઈશ. તો શરૂઆતમાં ઉતાવળા થઈને કેટલાક રાજાઓ, ઘણા બધા ક્ષત્રિય રાજાઓ એ તો નજીક જ ન જઈ શકે. આજુબાજુમાં કરંટ એટલો હતો, ધનુષ મોકલ્યું એને, આજુબાજુમાં કરંટ એટલો હતો કે નજીક ન જાય. નજીક જાય તો ઉડી ઉડી નાખા પડે, જોર કરે ને નજીક જવાનું, ઉડી નાખા પડે. કોઈ બધી શક્તિવાળા હતા, વિદ્યાવાળા હતા, સાહેબ નજીક જાય તો અડવા હાથ લાંબો કરે ત્યાં ઉડી પડે. રામચંદ્રજી તો રમત માત્ર ની અંદર ઉઠાવીને ઝકટકા થવા માંડ્યા, ઉપાડવાની વાત નહીં, ઉપાડીને ઝકટકા થવા માંડ્યા. એના એક સામર્થ્યને
બધા
આ એવી ચીજ છે કે જેને સમૂહ થાય તો લૌકિક રિદ્ધિ સિદ્ધિને લબ્ધિયોગનું તો કાંઈ એમાં હિસાબ નથી. એ તો એના એના સમૂહ થનાર શુદ્ધ ઉપયોગના અલ્પત્વમાં સમાય છે. એમ કે અધૂરો શુદ્ધ ઉપયોગ છે ને સાધક દશામાં, પૂરો શુદ્ધ ઉપયોગ તો કેવળ જ્ઞાન છે. એવું કેવળ જ્ઞાન જેને સમૂહ થવામાં ઉત્પન્ન થાય એ મૂળ ચીજનું સામર્થ્ય કેટલું આવો પોતે છે, દીન થઈને ફરે છે એ અંદરમાં તો મૂળ આવો છે એમ કેમ છે, બહારમાં દીન થઈને ફરે છે. પ્રભુ જ કહેતા હતા એ દ્રષ્ટિએ જોતા હતા. દીન પરિણામમાં આવે તો એને એમ કે પણ પ્રભુ આવા કઈ બિન પરિણામ તારે ન હોય જોવા જેવું બધું આશ્ચર્યકારી એવું બધું તારા નિજ અજાયબ ઘરમાં છે. એટલે કે તું તારા સ્વરૂપથી પરિપૂર્ણ છું, પૂરો સંપન્ન છું, જરાય ખાપણ કે ક્ષતિ તારા માં નથી. પરમાત્મા પ્રકાશની ટીકા કરતા પણ એમ કે છે કે આત્માનું સ્વરૂપની મહિમા ક્યારે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં તે સાક્ષાત એનો મહિમા એને ધારણ કર્યો છે. અભેદ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થયો, મહિમા કરતા કરતા અભેદ ભાવ થઈ ગયો. કેમ કે સ્વ સ્વરૂપનો મહિમા છે ને, પોતાનો જ મહિમા છે, એટલે પોતાનામાં પોતાનામાં અંતર ન રહ્યું. વિકલ્પનો વિકલ્પ અંશ છે એ તો વચ્ચેની દિવાલ છે. સ્વરૂપ મહિમાનો વિકલ્પ છે એ પોતે અંતરાય સ્વરૂપ છે. સાક્ષાત ઉપાધિ ક્યારે છે? પોતાની ઉપાદેયતાનો વિકલ્પમાં ઉપાદેય નહોતો. ઉપાદેય શબ્દ વાપર્યો છે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં પોતાનું પરમેશ્વર પદ સાક્ષાત ઉપાદેય છે, ત્યાં સુધી એની ઉપાદેયતા ગણવામાં આવતી નથી. નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ થઈ જાય પરિણામ, ત્યારે એને એને મેળ થયો પોતાના સ્વરૂપને ભજતા એવા પરિણામને એની સાથે મેળ થયો. નેત્ર જ્યાં સુધી રાગમાં ઉભો છે ત્યાં સુધી એને મેળ નથી. ભલેને ગમે એવો ઊંચામાં ઊંચો રાગ કરે તો આખરમાં એ રાગ છે અને એ વિતરાગ સ્વરૂપ એવો જે પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ એનાથી વિરુદ્ધ છે. સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે એનાથી તો રાગ વૃદ્ધ જાય છે. વિરુદ્ધ હોય એને દુશ્મન કહે છે. ગુરુદેવ એમ કહેતા કે દુશ્મનથી કેટલીક પ્રશંસા થઈ શકે. રાગ અને વાણી જળ બે જળમાં ખતવા, રાગ વિરુદ્ધ છે ચૈતન્યથી, જળ પણ વિરુદ્ધ છે. તો વિકલ્પ ને વાણી તો દુશ્મનના સ્થાને છે. દુશ્મન મહિમા કરે કરે તો એનાથી કેટલો મહિમા થાય એમ કે છે. આખરમાં તો એ વિરુદ્ધ પક્ષમાં ઉભેલા છે, એનાથી ખરેખર મહિમા થઈ શકતો
નથી.
શુદ્ધ ઉપયોગમાં થાય છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં સાક્ષાત ઉપાધિ છે અને ત્યારે એનો વાસ્તવિક મહિમા એને વર્તે છે એમ કહેવાય. આશ્ચર્યકારી એવું બધું તારા નીલ અજાયબ ઘરમાં છે એ બાજુની મને ક્યાંય ખ્યાલ કાંઈ ખ્યાલ નથી. આત્માને અજાયબ શક્તિનું જેને કાંઈ ખ્યાલ નથી એને આખું તુંબડીમાં કાંકરા ખખડે છે. તુંબડીમાં કાંકરા ખખડે એટલે શું છે? એનો એનો અર્થ શું? એ અવાજનો જેમ કોઈ તુંબડીમાં કાંકરા ખખડે એવા અવાજનો કોઈ અર્થઘટન નથી, એમ જેને આત્માની દિશા જોઈ નથી એને આત્માના મહિમાનું કોઈ અર્થઘટન ભાસતું નથી. એમ કહે છે કે એનું વાંચ શું છે? પણ ઊંઘે ઊંઘે પણ જો એમ લાગે કે જે મહાપુરુષો જે વંદનીક છે પૂજનીક છે જગતને જે પૂજનીક છે એવા પુરુષો પવિત્ર પુરુષોએ જેનો મહિમા કર્યો અને એ મહિમા કરતા કરતા પણ એમ કહ્યું કે આ મહિમા આ રીતે એ થઈ શકતો નથી, મહિમાની કોઈ અલૌકિક પદ્ધતિ તો શુદ્ધ ઉપયોગમાં રહી છે અને એ તો કઈ કહી શકાય એવી ચીજ નથી. ત્યારે ઓઘે ઓઘે એને એમ લાગ્યું કે છે કોઈ એવી ચીજ કે એનું વિશેષ જિજ્ઞાસા કુતૂહલ જિજ્ઞાસા કરીને એને એક વાત એને ઓળખાણ કરવી જોઈએ. એમાંથી ઓળખાણનો ભાવ ઉત્પન્ન થાય છે. પહેલા તો આવો સ્વરૂપ મહિમા ઊંઘે ઊંઘે સાંભળવા મળે છે, પહેલા તો એવો સ્વરૂપ મહિમા ઊંઘે ઊંઘે સાંભળવા મળે છે, પણ એ યોગ સંજ્ઞામાં એટલો ભાવ આવે છે કે કંઈક શેપો ગજબની વાત છે. કાંઈક કુતૂહલ કરીને વિશેષ કુતૂહલ કરીને વિશેષ જિજ્ઞાસામાં આવીને આની જો એકવાર ઓળખાણ થઈ જાય તો એ ઓળખાણમાં ઉત્પન્ન મહિમા કોઈ એવી કક્ષાનું એવી કુટુંબનો ઉત્પન્ન થાય કે જે મહિમા અંદર ઘર કરી જાય છે પછી એ ઘરે મહિમા છોડતો નથી. ગુજરાતીમાં એ ઇડિયોમેટિક લેંગ્વેજ છે, રોગ મૃત્યુ સુધી પહોંચી જાય ત્યારે વૈદ્ય કે તારો ઘર કરી ગયો છે હવે આ મટશે બધું ગુજરામ નહીં કે વાહ થાય છે ને વાહ તાત્કાલિક ઉપાય કરો મહેમાન છે કાઢી મૂકો પછી ગર્ભણી થઈ જશે. અત્યારે મહેમાન થઈને દર્દ આવ્યું છે કાઢવું છે તો નીકળશે નવું છે એટલે હજી એનો એટલું નાઈ એમાં જમાવટ થઈ નથી રોગની, પણ જો ઘર કરી ગયો રોગ પછી મૃત્યુ સુધી નહીં મળે. એમ આ મહિમા ઓળખાણનો મહિમા એકવાર ઘર કરી જાય તો એમાંથી વૃદ્ધિગત થઈને સમ્યક દર્શન થાય, એમાંથી વૃદ્ધિગત થઈને સિદ્ધગત પ્રગટે. પછી જવાનો પ્રશ્ન રહેતો નથી, વધવાનો પ્રશ્ન રહે છે, નીકળવાનો કે ઓછો થવાનો પ્રશ્ન રહેતો નથી. તારા નિજદાયક ઘરમાં જ બધું છે, બહારમાં કાંઈ નથી. અહીંયા બધું છે ને બારમાં કાંઈ નથી. પાછું મિત્ર અહીંયા છે ને બીજે છે, અહીંથી અહીંયા જોવું કે બીજે જોવું એ વાત છે. અહીંયા છે ને બીજે ક્યાંય છે ને ખાલી છે તારાથી. તું તેનું જ અવલોકન કરને, તું એનો વિચાર કરે ન કહ્યું, તું તેનું અવલોકન કર એને જો તો ન જડે ત્યાં સુધી ત્યાં જ જો અને એ બાજુ જોવાનો પ્રયાસ કર એમ કે છે. નહીતર પણ એમ કે જોવું તો છે પણ કઈ દેખાતું નથી. પ્રશ્ન પૂછ્યો છે ને બધાને કે અંદરમાં કઈ દેખાતું નથી અને અંદરમાં કઈ દેખાતું નથી એટલે કેમાં સ્થિર થવું? કઈ ચીજ દુકાને મહિમાની ચીજ દેખાય તો એમાં સ્થિર થઈએ? અંદરમાં કઈ દેખાતું નથી એટલે સ્થિર થવાનો કોઈ અવસર નથી. તમે કહો છો કે જામી જાઓ અંદરમાં જામી જાઓ, પણ અંદરમાં કઈ દેખાતું નથી એટલે કઈ સ્થિર થવાનું કઈ કારણ નથી, પ્રસંગ નથી, અવસર નથી. પછી આ બધું જે સ્વાધ્યાય છે અને વાંચન છે અને શ્રવણ છે ને એ બધું કયા કરીએ એમ વિચાર રાખ્યો છે કે જ્યાં સુધી અંદરમાં આત્મા ન દેખાય ત્યાં સુધી આ વાંચા કરવું ને ત્યાં સુધી આ સાંજ્ઞા કરવું. તો એને જોરથી માથામાં હથોડાનો ફટકો માર્યો છે. આ વાંચન સમયમાં આવતા નથી, કરતા નથી, એને તો જરતા જ નથી. તો એ તો બિચારા કોઈ સંસારના પ્રપંચોમાંથી ઊંચા નથી આવી શકતા એટલે એને આ વિચારવાનો ને વાંચવાનો સાંભળવાનો સમય નથી મળતો. પણ જે સાંભળે છે ને આવી રીતે સાંભળે છે એને બહુ મોટો ફટકો માર્યો છે કે તારામાં વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી. શું કીધું?
વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું.
વ્યવહાર શ્રદ્ધાનું તારામાં ઠેકાણું નથી એ અભિપ્રાય છોડી દે. વાંચવાનો અને સાંભળવાનો અભિપ્રાય છોડી દે. રાગ તો ગુંધર દેવને આવશે. રાગ થવાની વાત નથી, અભિપ્રાયની વાત છે, શ્રદ્ધાની વાત છે.
બરાબર.
અભિપ્રાય જુદી ચીજ છે, રાગ
જુદી ચીજ છે.
એ અભિપ્રાયથી તો અનંત કાળ તું વાંચ્યા કર ને અનંત કાળ તું સાંભળ્યા કર. કેમ કે તારે શ્રદ્ધામાં જ ભૂલ છે, તારા અભિપ્રાય ઉલટો છે એવી વાત કરે છે. એ શ્રવણમાં અને વાંચનમાં એ વાત છે, પણ અવલોકન કરવામાં તો આત્માનું જ અવલોકન કરવું છે. ત્યાં પછી કોઈ વિપરીત પ્રકાર આવતો નથી. વાંચન સમયમાંથી જે અભિપ્રાયનો વિપર્યાસ રહી જાય છે તો એ જીવને પ્રાપ્તિ થતી નથી. વાંચન શ્રવણ કરવા છતાં પણ તત્વજ્ઞાન સત્શાસ્ત્રનું અવલોકન કરનારને તો સિદ્ધિ જ વાત છે. જ્યાં એ પોતે પોતાના અવલોકનમાં આવે છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો એ અનુભવ પદ્ધતિનું પ્રથમ ચરણ છે. અનુભૂતિનું પ્રાયર સ્ટેજ જેને કહેવામાં આવે. આગળનું સ્ટેજ એ છે કે એને અવલોકનમાં આવે. કેમ કે નિજ અવલોકન કરવામાં નિજ અનુભવની તપાસ છે, નિજ અનુભવ ઉપર એને ઉપયોગ મૂકવાનો છે અને ઉપયોગમાં નિજ અનુભવને અનુભવવાનો છે અથવા અનુભવવાનો એ પ્રયાસ છે. એ પ્રયાસ અનુભવને પહોંચાડશે. અનુભવવાના પ્રયાસથી અનુભવ થશે અને બીજા કોઈ પ્રયાસથી અનુભવ નહીં થાય. આ એનો અનેકાન છે. એ અવલોકન છે. તારામાં જ બધું છે, બહારમાં કાંઈ નથી. તું તેનું અવલોકન કરને સ્વભાવને શોધવા નીકળ. અંદરમાં અંતર શોધ કર તો જેને શોધ કરી છે એની વાણી તને નિમિત્ત પડશે. એ વાણીમાં જેને આત્માને અનુભવમાં પ્રત્યક્ષ કર્યો, અતિન્દ્રિય ભાવે અત્યંત પ્રત્યક્ષ કર્યો, એની ઝળક એની વાણીમાં છે. જો તું અંતર શોધમાં નીકળીશ તો તને તરત જ એ બાજુના એ દિશાના શું ચમત્કારો છે, એ દિશાની એ વિષયની શું ખૂબીઓ છે એ બધું તને સમજવા મળશે. એનો ખ્યાલ આવશે. નહીં તો એનો ખ્યાલ આવતો નથી. નહીતર એટલે ક્યાં સુધી? કે જ્યાં સુધી આ જીવને જગતનાની વસ્તુઓ જેનો જગતમાં મહિમા ગવાય છે, મહિમા મુકાય છે, જેને મૂલ્યવાન ગણી છે, એવી જગતની મૂલ્યવાન વાતો અને વસ્તુઓનો જ્યાં સુધી મહિમા છે, ત્યાં સુધી જ્ઞાનીની વાણીમાં જે જ્ઞાનીનો દ્રષ્ટિકોણ છે એ લક્ષ્યગત થતો નથી. આ એનું એક પ્રતિબદ્ધ કારણ છે. જે સત્શાસ્ત્ર છે તો જ્ઞાનીની વાણી છે, પણ એની અંદર જે એક અલૌકિક દ્રષ્ટિકોણ રહેલો છે એ દ્રષ્ટિકોણ જ્યાં સુધી લક્ષ્યગત થતો નથી ત્યાં સુધી એ વાણીનું કોઈ નિમિત્ત નૈમિતિક ફળ, નિમિત્તનું નૈમિતિક ફળ જે આવવું જોઈએ એવું કોઈ ફળ આવતું નથી. અને એનો મોટો પ્રતિબંધ આ છે, જેને કોઈ વખત એક જ શબ્દમાં લોક સંજ્ઞાથી કહેવામાં આવે છે, લૌકિક વિચિક્ષણપણું, લૌકિક ધર્મ શ્રદ્ધાવાનપણું. પૈસા, જવેરાત, દાગીના, સોનું, આબરૂ, કીર્તિ, મકાન, એની કોઈ વાત પણ લોક શક્તિ, લોકોની અંદર કોઈ પણ બાને, આ બધા બાના છે ત્યાં સુધી લોક દ્રષ્ટિએ ધર્મ શ્રદ્ધાવાન બહુ ક્રિયા કરે છે, ઘણી કડક ક્રિયા પાડે છે, ઘણું વાંચે છે, ઘણું સાંભળે છે, ઘણું સમજાવે છે લોકોની નજરમાં. જો પોતાની મહત્તા આંકવાનો ભાવ રહ્યો, જ્ઞાનીની વાણીમાં રહેલો જે દ્રષ્ટિકોણ, એકમાત્ર શુદ્ધાત્માની ઉપાદેતા, શું દ્રષ્ટિકોણ છે? એક પોતાનું નિજ પરમેશ્વર પદ જ એક ઉપાદે છે ને એ સિવાય બીજું કોઈ ઉપાદે નથી, પોતાનો પરમાત્મા જ પોતાને ઉપાદે છે એવો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ એને લક્ષ્યગત થતો નથી. પેલા જ્ઞાને એટલે એ મહિમા ઉપર એને એક વાર છોકરી મૂકી દીધી, દુનિયા દુનિયાના ઘરે પડી ગયો, પડી ગયો, મારે આ દુનિયાનું કઈ કામ નથી. આમ નામ દુનિયાનો પ્રવાહ અનંત કાળ થી ચાલ્યો આવે છે, અનંત કાળ ચાલવાનો. તું અંદર ખોવાઈ ગયો તો ગયો વંટોળી આમાં પણખાની જેમ, તું જુદો પડ્યો તો કે છે કે ધન્ય છે તને, તું આ પ્રવાહમાંથી જુદો પડ્યો, આ સમયમાંથી જુદો
પડ્યા.
એની વાણીનો દ્રષ્ટિકોણ લક્ષ્યગત થતો નથી, સમજમાં આવતો નથી કે આ તે શું કહેવા માંગે છે. જો એક વાર લક્ષ્યગત થાય તો આખી એની લાઈન ફરી જાય, એવું છે કેટલી વાતો કરી છે. અહીંયા કહે છે કે તું તેનું અવલોકન કરને, તારો સમય એના અવલોકનમાં લઈ જા, એ કાર્ય માટે તું જાગૃત થઈ જાય. જો એ જાગૃતિ ન રહી તો રાગ અને જગતના કાર્યોમાં તારી સાવધાની અને જાગૃતિ એટલી ચાલી જશે, અવલોકન કરવાનો એક સમય તને મળશે. ગુરુદેવ કહેવાય કે તા ખરેખર જીવ મૂર્છાઈ ગયો છે, એક શુદ્ધાત્માને છોડીને કાં તો શુદ્ધમાં ને કાં તો અશુદ્ધમાં, ત્રીજો તો છે જ નથી જગતમાં, કાં તો શુદ્ધ પ્રવૃત્તિ અને શુદ્ધ વિષય, કાં તો અશુદ્ધ પ્રવૃત્તિ ને અશુદ્ધ વિષય, એમાં જીવ મૂર્છાઈ ગયો છે એવો નોંધાઈ ગયો છે કે એક સેકન્ડ માટે શુદ્ધોપયોગની અંદર આવી શકતો મૂર્છામાંથી બહાર છે. એમ કે મૂર્છામાંથી બહાર નહીં તો શું પ્રવૃત્તિ કરે? મૂર્છા ખાઈ જાય છે ને બધાને, એટલે શુદ્ધ શું પ્રવૃત્તિ કરે? ખાવું પીવું જાળો પેશાબ કાંઈ ખબર ન હોય એનું નામ મૂર્છા છે, બેશુદ્ધ છે. દૈનિક મૂર્છામાં આ પરિસ્થિતિ છે કે એને પોતાના પ્રયોજનભૂત કાર્યો કરવાની કોઈ શુદ્ધ સાંજ રહેતી નથી. એવી શુભાશુભમાં મૂર્છાઈ ગયેલી જે પરિસ્થિતિ છે એમાં એ પણ અહિત સાધે છે. હિત સાધવાની એમાં જાગૃતિ આવતી નથી, એટલે એને શુદ્ધ ઉપયોગ પ્રગટતો નથી. એવી ચર્ચા કરી છે પ્રવચનો આવે છે. તેનું અવલોકન કર, તેની અંદર એક વાર દોખ્યું કરતા પણ તને અપૂર્વ આનંદ થશે. અનંતકાળમાં નિયમ આવેલો એવો, પૂર્વે નહીં આવેલો એવો કોઈ અપૂર્વ આનંદ તને ઉત્પન્ન થશે. એક વાર દોખ્યું કર, જો તારા પ્રદેશે પ્રદેશે અંદરમાં ભરેલું જે આનંદ સરોવર એનું મોજું આવશે, પર્યાયને કાંઠે એનું મોજું આવશે. કાંઠે મજા આવે છે, અંદર ઘણું પાણી ભરી હોય, જળ સમૂહ બહુ મોટો હોય, મોટા મોટા સરોવર હોય છે, કાંઠે એને તરંગ આવે છે. એમ પર્યાયમાં એ આનંદનો તરંગ આવશે, તારી પર્યાય એ કાંઠો છે, અપૂર્વ આનંદ થશે. શુદ્ધ પરમાત્માના પરમાનંદ જેવો આનંદ તને થશે, એવો જ આનંદ તને થશે કે ત્યાંથી તને બહાર નીકળવું ગમશે નહીં. એ વાત નિયમશાળમાં દીધી છે. આપણા સોમગઢના સ્વાધ્યાય મંદિરના પગથિયા ચડ પણ સામે એક ચાકલો છે, બહારની પરસાળના બારણા ઉપર, બારની બાજુમાં. હવે પછી મારી અનંત કાળાવલી આવા આનંદમય આત્મતત્વના ભોગવટામાં જ વહો. આ આનંદ જેને અનુભવાય છે એની આ ભાવના છે. કોની ભાવના છે? ભગવાન કુંકુંડાચાર્ય દિવે નિયમ સાર એની જ ભાવના અર્થે રહીશું. રચના થઈ ગઈ એ ભાવનાનો આ વિષય છે, આચાર્યની ભાવના. તીર્થ માત્ર જેને પરિગ્રહ નથી અને જંગલમાં આત્માની મસ્તીમાં જઈને વસેલા છે, પડેલા છે, એ અંદરમાં એની આ ભાવના છે. મારો હવે પછીનો અનંતકાળ આત્મતત્વના આનંદના ભોગવટામાં રહો, એથી બહાર આવવાનું મને કાંઈ પ્રયોજન નહીં. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહીં, એવો તને આનંદનો રસ આવશે કે એ રસ છોડીને તને કોઈ આકુલતાના રસમાં જવું ગમશે? મારની તો આકુલતા છે, એ આકુલતામાં તને જવું ફાવશે નહીં. બહાર નીકળે તો ઉકળાટ ઉકળાટ છે, અંદર એટલી તાજક ને શાંતિ છે, બહાર નીકળે તો એટલો ઉકળાટ છે. ઉપયોગ બહાર નીકળા કે જમકા દુઃખ સમજો એવું લાગે એને, ભાવ ભરણ દેખાય છે. આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણ મોહ કચ્છર ઘાણ કાઢીને ઉપયોગ બહાર આવે છે. એ ઉપયોગ બહાર જાય એ કોઈ રીતે અભિપ્રાયમાં સાધકને સંમત થતો નથી. નીકળી જવાય છે બીજી વાત છે, પણ એના અભિપ્રાયમાં એ વાત કોઈ રીતે સંમત થતી નથી. એટલે એને સાધુ અનંતકાળ તેમાં લીન થવાનો એક અવસર આવી જાય છે. આ અભિપ્રાયને કારણે એનો પ્રયત્ન અભિપ્રાયની દિશામાં છે, માનવતા ઉપયોગનો નિષેધ છે, અગત્ય છે. એ ઉપયોગ બહાર જોર ખાઈને પછી જઈ શકતો નથી. નવો પડતો પડતો ક્ષીણ પડતો પડતો તે ખલાસ થાય છે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશેદ નહીં. આ વાસ્તવિક વસ્તુસ્થિતિ લીધી છે. પોતાના સ્વાનુભવની વાસ્તવિક પરિસ્થિતિ લીધી છે. માછલી જેમ પાણીમાંથી કાંઠે પડે, ભલે ઠંડો પડે કાંઠે, કોઈ પરફડાટ નાખે એની ઉપયોગ બહાર નીકળતા પરફડાટ નાખે છે. બહુ સરસ વર્ણન લીધું છે. આજે ઉપમાન લીધી છે, ઘણી સરસ લીધી છે કે તડકામાં ને ગરમ રેતમાં તો મરી જ જાય માછલી, પણ શિયાળામાં એટલી રેતી ઠંડી હોય, બરફ જેવી ઠંડી લાગે, રેતી કાંઠે ભીની હોય, ભેજ હોય, પાણીનું જીવ એમાં પરફડિયા નાખે. પાણીમાં જીવ માછલી છે એ રેતીમાં રહી શકે, ઠંડી રેતી હોય તો ત્યાં રહી શકે નહીં. પાણીમાંથી બહાર નીકળે તો પરફડી નાખીને પાણીમાં જાય. આ સ્થિતિ સ્વાનુભવના આનંદની અને સ્વાનુભવના વિકલ્પ વચ્ચેની છે. સ્વનો વિકલ્પ અને સ્વનો અનુભવ એ બધા વચ્ચેની આ સ્થિતિ લીધી છે. કેમ મુનિને અશુભ ઉપયોગ નથી એનું કારણ આ છે. એનો અશુભ ઉપયોગનો કાળ કઈ થયો હોય, જરાક ત્યાં શુભ ઉપયોગમાં આવે છે ત્યાં પાછો સીધો ખેંચાઈને અંદર જાય છે. ભૈરવાની બહાર શક્તિને લઈને, પ્રયત્નની અલ્પતાને લઈને બહાર આવી જાય તો પાછો પ્રાત અંદર ચાલ્યો જાય છે. એવી ક્ષણ ક્ષણમાં સ્વાનુભૂમિની ચિંતામાં રહેતા દુનિયા એને અશુભ પ્રવૃત્તિ હોય જ ક્યાંથી, થાય જ ક્યાંથી, થઈ શકવાની જગ્યા ક્યાં છે એમ કે.
બીજો
વિચાર તો મોટા મોટા શાસ્ત્રો લખે છે, આચાર્ય છે, કર્મનો યોગ ના કથાનો એવા ક્ષણે ક્ષણે શુભો ઉપયોગમાં આવે. અને છતાં આવડા બધા શાસ્ત્રો લખે કે સુપ્રવૃત્તિનો હજી સંભાવના છે, કેમ કે સુપ્રવૃત્તિ કરતા કરતા ડૂબી જાય શુદ્ધતા. પણ અશુભ પ્રવૃત્તિમાં આવે તો એને શુદ્ધો ઉપયોગ આવતા ઘણી વાર લાગે. નીચેના ગુણ સ્થાનમાં જે વાર લાગે છે એનું કારણ કે અશુભ ઉપયોગની પ્રવૃત્તિ છે. અશુભ ઉપયોગ છે એમાં તીવ્ર મલિનતા છે, મલિનતાની તીવ્રતા વધારે છે. અને શુભ ઉપયોગમાં મલિન મંદ છે. તો મંદ પકડમાંથી નીકળવું સહેલું છે, તીવ્ર પકડમાંથી નીકળવું અઘરું છે. બસ સીધી વાત આ છે. નીચેના મૂળ સ્થાનમાં સાધક છે એ અશુભ ઉપયોગમાં આવતા હોવાને લીધે, અથવા તે પ્રકારની યોગ્યતા હોવાને લીધે, કોઈ જીવ તો એવા છે કે દ્રવ્યંગે થઈ ગયા, એને અશુભ પ્રવૃત્તિ નથી પણ યોગ્યતા છે, એની યોગ્યતા છે. તો મુનિની જેમ ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગમાં બારમા દ્રવ્યની મને પણ હું હોવા છતાં આવી શકતા નથી. ચોથો ગોસ્થાન હોય, પાંચમો ગોસ્થાન હોય, બનવાનું પણ એ છે. એને મૂળ દિશા પર ગતતા વાર લાગતી નથી. ઘણો પ્રયત્ન એનો ઘણો હોય છે. અશુભ પ્રાય ઘટી ગયું છે અને શુદ્ધોત્તમ યુગમાં સ્વરૂપ સંમુક્તાનો પ્રયત્ન ઘણો હોય છે. એને ભાવયુગમાં આવતા વાર લાગતી નથી. મૂળ દિશામાં એને બીજી તો વધુ કરવાની બાકી નથી. કઈ સેકન્ડે મૂળ દિશામાં આવી જાય કહેવું મુશ્કેલ છે. એવા એ પ્રયત્નમાં પડેલા હોય છે. બહાર નીકળવું તો તમે ગમશે નહીં, પણ બહારની સર્વ વસ્તુ પ્રત્યેનું તારું આશ્ચર્ય પણ તૂટી જશે. જગતના કોઈ પદાર્થમાં તને આશ્ચર્ય નહીં થાય, કુતૂહલ નહીં થાય. લોકો ગમે એવી મોટી મોટી વાતો કરશે કે કોઈનો લીમડો આવડો મોટો છે, ઠીક છે. અમારે મન તો એ કાંકરો છે. ઘણા એવા કાંકરા જગતમાં છે, એક કાંકરો આવો તું કઈક વાત કરશે એવો પણ હશે. સમજી શુદ્ધ વાંચો છે ને, ઊંચી જાતના કાંકરા. આ જે રત્નો છે, હીરા માણી નીલમ, મોટા મોટા ઊંચી જાતના કાંકરા, બીજું કઈ નહીં. અને અંગ્રેજીમાં એને પથ્થર કહે છે, વ્હાઈટ સ્ટોન અને કલર્ડ સ્ટોન. સ્ટોન એટલે પથ્થરો છે, પથ્થરની જાત. આખરમાં તો એ જાત તો પથ્થરની જ છે, પણ એને તો એ ભાષામાં ચોખ્ખો પથ્થર જ કહે છે. આપણે ભાઈ હિન્દી ગુજરાતી સંસ્કૃતમાં એને રત્નનો ખિતાબ આપીએ છીએ. શું પેલા લોકો તો એને સ્ટોન કહે છે, પથ્થરો કહે છે. ઠીક, એ સાચું છે. નાની રીતે એમ કહેનારા પણ એની ભાષામાં બીજું કઈ નહીં મળ્યું. સરળ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું પરથી વિરક્ત થઈ જઈશ, પણ ક્યાંય રસ આવશે નહીં. વિરક્ત પણ એ મુખ્યપણે રસ તૂટી જાય અને જે દશા ઉત્પન્ન થાય એના માટે વપરાતો શબ્દ છે. વિરક્ત બહુથી સમજાવવામાં આવતા પાત્ર શિષ્ય છે સમજી જાય છે કે હું સિંહ ગુરુ આત્મ સ્વરૂપ કેવું મહિમાવંત દર્શાવે છે. મુઠ્ઠીમાં રાખેલું સોનું ગોતતો તમે ગોતતા ગોતતા ગાંધો થઈ ગયો હોય, અરે રે આટલું મારું હજારોનું સોનું ક્યાં ખોવાઈ ગયું હતું એની મુઠ્ઠીમાં. એને એમ કીધું જોયું પણ તારી મુઠ્ઠી ખોલ, સોનું તારી પાસે છે. બસ આવી રીતે સુખ શ્રી ગુરુ બતાવે છે. તારું સ્વરૂપ તારાથી કિંચિત માત્ર ભારે નથી. સ્વરૂપ ક્યાં ગયું, સ્વરૂપ ક્યાં ગયું, સ્વરૂપ ક્યાં ગયું, મારું સ્વરૂપ ક્યાં છે. એમ કોઈ પાગલ માણસ પોતાના ઘરની બહાર ઉભો રહીને પોતાના નામને ગુમ પાડે છે. પ્રાણભાઈ ગમવા ગુરુપ્રકાશમાં દ્રષ્ટાંત ચાંપા મામા ચાંપાભાઈ છે, ઘરમાં ચાંપાભાઈ છે, પોતાને પોતે મૂળ પાડે ઘરની બહાર નીકળીને. આવી સ્થિતિ છે પોતે, એમાં કઈ કરવું નથી, કરાવવું નથી. અનંત ગુણથી સંપૂર્ણ પરિપૂર્ણ પરમાત્મા બની બનેલો છે છે એને માત્ર જોવો છે અવલોકનમાં આવીને. આથી વધારે કઈ કામ નથી. કર્તવ્ય તો અવલોકન કરવું એટલું છે. સ્વરૂપને રચવું નથી, સ્વરૂપને બનાવવું નથી, હું એમાં લાવવા નથી, દોષ એમાંથી કાઢવા નથી, કાંઈ નથી, સર્વગુણ સંપન્ન છે, પરમાત્મા સર્વગુણ સંપન્ન છે. આદિથી જોતા તારું આશ્ચર્ય તૂટી જશે, હું પરથી વિરક્ત થઈ જઈશ. પછી તને પરમાસ સુખ બુદ્ધિને લીધે, સુખાભાસને લીધે ઉત્પન્ન થતો જે ભ્રમભાવ, એ નિવૃત્ત થઈ જશે. એટલે પછી તને રસ આવશે. રસ તો એટલે આવે છે કે સુખનું સ્થાન ગણીને માનીને તને હેડ્યું ભેર્યું લાગે છે કે આ મારું ઘર છે. ભેડું ભાદરું ઘર કહે છે કે નહીં, પછી હોય સમજવા જતું એની અંદર ક્યાં ચક્રવર્તીને દેવોની રીધી સીધી, ક્યાં એ મનુષ્યને ગરીબાઈ. આ તો બધું એને પણ દરિદ્ર જેવું છે, બાહ્ય દ્રષ્ટિએ પણ સામાન્ય દરિદ્રતા છે, પણ એને ભેડું ભેડું લાગે છે, રસ પડે છે એની અંદર, વિરક્ત થઈ જાય છે. મારું બધું મારામાં છે, મારું અનંત સુખ મારામાં છે, અનંત જ્ઞાન મારામાં છે, અનંત અનંત અજાયબ શક્તિઓ મારામાં છે, અને મારું મારા સિવાય મારાથી બહાર ક્યાંય છે નહીં, શૂન્ય છે, મારાથી બધું શૂન્ય છે, ખાલી ખમ છે. ક્યાંય પોતાનું પ્રયોજન એને ભાસતું નથી. એ રીતે તારું સ્વરૂપ જોતા તું પરથી વિરક્ત થઈશ. આ રીતે જે પરથી વિરક્ત થાય છે તેને પર પદાર્થને ગ્રહણ કરવાનો રસ નહીં હોવાને લીધે, પર પદાર્થના ગ્રહણની પ્રવૃત્તિ તેની વિરામ પામે છે, ત્યારે એને લોકો બાહ્ય ત્યાગની દશામાં પણ એના દર્શન કરે છે. એ રીતે બાહ્ય ત્યાગ ઉત્પન્ન થયેલો છે. કોઈ બીજી રીતે બાહ્ય ત્યાગ આવે તો તે શૂન્ય પ્રકાર નહીં હોવાને લીધે, અંદરની વિરક્તિ નહીં થઈ હોવાને લીધે એ ત્યાગ તે ખરેખર ત્યાગ નથી, પણ ખરેખરા ભાવની શૂન્યતાને લીધે એ એક શૂન્ય છે, બીજું કાંઈ નથી. શૂન્ય એટલે જેમ શૂન્યની કાંઈ કિંમત નથી, ઉગડા મીંડાના લાખ મીંડા હોય તો પણ એની કિંમત એક શૂન્ય જેટલી જ છે. લાખ શૂન્યની કિંમત કેટલી?
શૂન્ય જેટલી.
એક શૂન્ય જેટલી. આ પ્રકારે સહજ વિરક્તતા પણ પણ ઉત્પન્ન થાય છે એ સાધન દશામાં. ત્યાંથી પછી વિરક્તિથી બહારનું રૂપ થોડું થોડું લોકોની નજરમાં, જગતની નજરમાં આવે છે, પણ એનું અંદરનું ભેદ જાણ્યા વિના ખાલી બહારથી એનો વિચાર કરે અને એનું બહારથી અનુસરણ કરે એથી કાંઈ લાભ થાય એવો નથી. આશ્ચર્ય તૂટે એ વૈરાગ્ય છે. સ્વરૂપનું આશ્ચર્ય ઉત્પન્ન થાય એ પણ વૈરાગ્ય છે, એનાથી બહારનું આશ્ચર્ય તૂટે છે. પણ બાહ્ય ત્યાગ તો એ બીજી રીતે પણ કરવામાં આવે છે. બીજી પ્રવૃત્તિમાંથી સમય ખેંચવા માટે અને આ પ્રવૃત્તિમાં સમયને યોજવા માટે પણ બાહ્ય પ્રવૃત્તિનો જો ત્યાગ કરવામાં આવે છે તો તે ત્યાગને અનુમોદવામાં આવે છે કે ભાઈ એને સમય છે એ આને માટે ફાળવવો છે, જગતના કાર્યો માટે એને સમય ફાળવવો નથી. ત્યાં સુધી વાત ઠીક છે, પણ એ હેતુ ન હોય અને અંદરમાં વિરક્તિ ન હોય તો એ બાહ્ય ત્યાગને શૂન્યની રૂપમાં આપવામાં આવે છે. એમ એને નિદાન શબ્દ લીધું. નિદાન એટલે હેતુ. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન એમ કરી લીધું છે ને. ત્યાગ વિરાગ બને છે, તો જે મુક્તિના પંથ છે અને કાં તો જેને મુક્તિનું નિદાન છે એનો ત્યાગ વિરાગ બરાબર છે. મુક્તિના પંથ છે એ તો બાય તીવ્રત અંતરથી વિરક્ત થયેલો છે, એને મુક્ત થવું છે અને એની અભિલાષા છે, એનું ધ્યેય છે, માટે એને પ્રવૃત્તિ છોડી બરાબર કરવામાં આવે છે. એટલે કોઈ બાહ્ય નિવૃત્તિ લઈએ સત્સંગ અર્થે તો એનું અનુમોદન કરવામાં આવે છે. અહીંયા તો એક સ્વરૂપના આકર્ષણમાં બહારના સર્વ પદાર્થોનું આકર્ષણ છૂટે છે, એ કોઈ અલૌકિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, એને ખરેખર સ્વરૂપ મહિમા કહીએ, એ સ્વરૂપ મહિમાનું સ્વરૂપ છે. અંદરમાં જગતનો મહિમા એમને મરી જાય, જગતના પદાર્થોનો મહિમા એમને મરી જાય, અને વિકલ્પ મને નાનીના ખાલી સ્વરૂપનો મહિમા કરવામાં આવે તો તે માત્ર વાચા જ્ઞાન છે, પણ અંદરમાંથી એનો મૂળ છૂટ્યો નથી, અંતરનો છૂટી જવો એને વિરક્તિ કહેવામાં આવે છે. શક્ય